குக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திர மஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, તારીખ 4 ડિસેમ્બર 2005, વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 433, મુંબઈ ફાગણ સુદ 14, 1949. શ્રી કૃષ્ણ આદિના સમ્યકત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે તથા તેના આગલા દિવસના અત્રેના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્તું પહોંચ્યું છે. બરાબર અવલોકનથી તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણ આદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. પૂજ્ય સ્વભાગભાઈ ઉપરનો પત્ર છે અને સ્વભાગભાઈએ ભગવાન શ્રી કૃષ્ણના સમ્યકત્વ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે. આ ઘણીવાર શ્રી કૃષ્ણ સંબંધની અંદર જૈન ગ્રંથોની અંદર જે વિગત આવે છે તે સંબંધી ઘણા ઘણા મુમુક્ષુઓને પ્રશ્નો થાય કે કૃષ્ણની સ્થિતિ શું. એ સંબંધી સૌભાગભાઈએ પણ પરમ કૃપાળુ દેવને આ પ્રશ્ન પૂછ્યા છે અને લગભગ 5-1 પત્રો એવા છે કે જેમાં પરમ કૃપાળુ દેવે આ સંબંધી ખુલાસા આપ્યા છે. અને જ્ઞાનીના ખુલાસા જ્ઞાન આધારિત છે, બહુ ઉત્કૃષ્ટ આપ્યા છે. એટલે કહે છે કે તમારું પત્ર મળ્યું અને અહીંથી અમે પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્તું મળ્યું છે. સૌભાગભાઈ લખ્યું કે તમે જે ખુલાસો આપ્યો છે, ખુલાસામાં કૃપાળુ દેવે એક માત્ર પત્તું લખ્યું છે, પોસ્ટકાર્ડ. કૃપાળુ દેવ લખે છે કે બરાબર અવલોકનથી તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણ આદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે. અમે જે પત્તું લખ્યું છે એનું અવલોકન કરજો. બરાબર જ્ઞાનીના પત્રોનું, એમના શબ્દોનું અવલોકન કરવું પડે અને અવલોકન અંતઃકરણથી થાય તો જ એનો આશય પકડાય, એનો ભાવ પકડાય, એનો પરમાર્થ સમજાય. શબ્દથી અર્થ તો સમજાય, ડિક્શનરી મિનિંગ ઇઝ નો મિનિંગ એટ ઓલ. પરમાર્થ માર્ગમાં શબ્દનો કોઈ અર્થ પકડીને બેસી જાય તો એને ક્યારેય પરમાર્થ પ્રાપ્ત નહીં થાય. શબ્દાર્થ મળશે પણ એ શબ્દાર્થ તો સુપરફ્લુઅસ છે, એનો કાંઈ અર્થ નથી. એક શબ્દનો અર્થ આજે આજ કંઈ હોય ને 5 વર્ષ પછી કે 100 વર્ષ પછી અર્થ બદલાઈ જાય. સમાજની ગતિની સાથે, ક્ષેત્રની સાથે, 12 ગૌએ બોલી બદલાય એમ 12 વર્ષે પણ શબ્દોના અર્થ બદલાય. આપણે આમ માનતા હતા ને હવે આપણે આમ માનીએ છીએ, શબ્દ એ ના હોય એમાં કાંઈ ફેર ન પડે પણ અર્થ બદલાઈ જાય. પણ જે પરમાર્થ છે એ ત્રણેય કાળમાં એક જ રહે, એનો જે પરમાર્થ છે. કારણ કે પરમાર્થમાં અર્થ આત્માના સંદર્ભમાં થાય છે અને આત્મા નિત્ય છે. એટલે કે છે તમને આવા ખુલાસો અવલોકનથી તે પત્તા દ્વારા અમે તમને જે પત્તું મોકલ્યું છે એ દ્વારા તમને જે ખુલાસો આપ્યો છે તે તમને બરોબર સમજાઈ ગયો હશે. જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે. દુષ્મ કાળ એનું સ્વરૂપ શું, દુષ્મ કાળ એનું લક્ષણ શું, દુષ્મ કાળ એની ઓળખાણ શું, કેવી રીતે નક્કી કરવું કે કાળ દુષ્મ છે, સુષમ છે કે દુષ્મ છે. કાળની જે સ્વરૂપ આપ્યું એમાં સુષ્મા 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 દુષ્મા દુષ્મા સુષ્મા દુષ્મા અને દુષ્મા દુષ્મા, અવસરપેણી અને અવસરપેણી, ઉત્સરપેણી, આ બંનેના આવી પ્રકારની ઓળખ શાસ્ત્રમાં આવે. દુષ્મા એટલે દુષમ કાળ. આ પંચમ કાળ છે એ દુષમ, અને છઠ્ઠો કાળ આવે એ દુષમ દુષમ, દુષ્મા દુષ્મા. અત્યંત કઠિન, અત્યંત કઠિન, અત્યંત વિકટ, બહુ વિકટ. તો કે દુષમ કાળ તીર્થંકર દેવે કહ્યો છે. કોને કહ્યો છે? તીર્થંકર દેવે. આ કાળ, કાળ તો સદાય એક ને એક છે, પરમાર્થ પૂદગલનું સ્વરૂપ છે બધું કાળનું. તો એ દ્રવ્યાસ્તિકા કોઈ અપેક્ષાએ કહ્યો છે ને કોઈ અપેક્ષાએ નથી કહ્યો. કાળની ગણના દ્રવ્યમાં નથી પણ કરી. તો કાળ કાળની જગ્યાએ છે, અનંત કાળથી એમને એમ છે. કાળમાં શું? એ તો જડ છે. તો એની અંદર પછી સુષમ ને દુષમ શું મૂક્યું છે? સરસ સંગ છે. તીર્થંકરે કઈ અપેક્ષાએ આ કળિયુગ, આ કરાળ કાળ, આ કળી કાળ, આ દુષમ કાળ, આ કયા અપેક્ષાએ કહ્યું છે? વાક્યને સમજવું તો પડે, શબ્દથી તો ન અર્થ પકડાય, પણ પરમાર્થ શું છે એનો? તો કે જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે. એવા કાળને તીર્થંકર ભગવાને દુષ્મ કહ્યો છે કે જે કાળમાં પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય. આ કાળમાં બધું મળે, બાકીનું બધું સસ્તું થાય, સુગમ થાય, સરળ થાય, પણ કઠિન શું થાય, દુર્ગમ શું થાય? પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા એ આ કાળની અંદર ઉત્તરોત્તર દુષ્મ ને દુષ્મ જ થતા જાય. બધું મળે, પરમાર્થ ધર્મની સમજ ન મળે, પરમાર્થ ધર્મની ઓળખાણ ન થાય, પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પણ ન મળે. ધર્મની પ્રાપ્તિના કારણો સતદેવ, સતગુરુ અને સદ્ધર્મ, આ ધર્મની પ્રાપ્તિના કારણો છે. આવા નિમિત્ત ન મળે, સત્સંગ આ નિમિત્ત ન મળે, સદબોધ આ નિમિત્ત ન મળે. બાકીના કાર્યક્રમો કેટલા બધા, રોજ કેટલું વાંચન આપણને ઉપલબ્ધ થાય છે, રોજ કેટલા ભાષણો ઉપલબ્ધ થાય છે. આજે જે મીડિયા છે અને નેટવર્ક છે એના ઉપર જગતની અંદર કઈ વાત છે કે આપણને ઉપલબ્ધ નથી? આખું વિશ્વ આપણને ઉપલબ્ધ છે, આખું વિશ્વ આપણા આંગણામાં છે. ગમે ત્યારે સ્વિચ લગાવીને બેસો, ઉપકરણ સાધન લઈને બેસો, અને દુનિયાભરની અંદરના માહિતીના ઢગલે ઢગલા આપણે વાંચતા થાકી જઈએ, જોતા થાકી જઈએ, એટલો મસાલો એક નાના એવા સાધનની અંદર પડેલો હોય તો એ તો સુગમ થયા, એ સુલભ થયા, એ સરળ થયા. તો કાળ સારો કેવો કે ખરાબ કેવો? એક હાથની અંદર મોબાઈલ હોય ને એની અંદર આખી દુનિયા, કરલો દુનિયા મુઠ્ઠી મેં, આવી સ્થિતિ થઈ છે. તો એને કહી કે કાળ તો આ તીર્થંકર દેવ ભૂલી ગયા. તો તીર્થંકર દેવ કહે છે કે સંસાર ધર્મ પ્રાપ્તિના કારણો સુગમ થયા, જેનાથી અનંત સંસારનો અનુબંધ થાય એવા કારણો તને મળવા સુલભ થયા. તને એમ થાય કે હું સંસારમાં પરિભ્રમણ મારે તો લાંબુ કરવું છે, કેવી રીતે કરીશ, કર્મ તો ઓછા છે. તો આજના જમાનામાં તને ડગલે ને પગલે અનંત કર્મો બંધાય એવા સાધનો મળી ગયા. સમયે સમયે અનંત કર્મ બાંધી શકાય એવા સાધનો. એટલે જ્ઞાનીઓ કહે છે પગ મુકતા પાપ છે, પગ મુકતા પાપ છે, અને જોતા ઝેર છે. એવો આ કાળ છે. એટલા એટલા સાધનો છે કે જીવનો અધ્યવસાય, જીવની વૃત્તિ, કર્મ બંધાવવાના જે કારણો છે એનું પરિણામ એ સતત બહાર બહાર બહાર, અને સતત પાપમય, અધર્મમય, અનીતિમય એવી જ છે કે જેનાથી જો જરાક એની સાથે જીવનું જોડાણ થયું, પરિણામનું જોડાણ થયું, તો એવા ગાઢા કર્મો બાંધે, એવા માઠા કર્મો બાંધે કે અનંત કાળ સુધી એમાંથી છટકી ન શકે. એની મેળ જ બંધાઈ જાય, વાતાવરણને કારણે જ બંધાઈ જાય. સતત ધૂળ ઉડતી હોય ને ત્યાં આપણે પસાર થવાનું હોય તો શું થાય? ચોખા રહીએ. કોલસાની રજ ઉડે છે ચારે બાજુ, ત્યાં કઈક એવી ચાલતું હોય કોલસાની ભૂકી બનાવવાનું, કાવલા રસ્તા ઉપર ચાલતા ને ભેડિયાના હોય, મોટા મોટા ભેડિયા પથ્થરોની ભૂકી કપચી બનાવતા હોય અને ચાલતા હોય સાત આઠ જેટલા મશીનો, અને આપણે ત્યાંથી પસાર થવાનું, શું થાય? આખું શરીર રજમય થઈ જાય. એમ કર્મની રજ એટલી ચોટે, આ મીડિયાના સાધનોથી ખબર નથી. ઘરની અંદર આ ટીવી છે ને, આ મોબાઈલ છે ને, આ ઇન્ટરનેટ છે ને, ફલાણું છે, ઢેકણું છે, એની અંદર નિકૃષ્ટમાં નિકૃષ્ટ એવા કર્મબંધના કારણો સતત એના મોજાઓ આવ્યા જ કરે છે. આત્માનું જરાક પરિણામ ગયું, કસાય પરિણામ તો કેવું કસાય થાય, અને ત્યાંથી પછી એ જીવ ચોખ્ખો ક્યાંથી રહે? અને આને ઘરે બેઠા બેઠા મોક્ષ જોઈ છે. ટીવીના સંગમાં મોક્ષ, મોબાઈલના સંગમાં મોક્ષ ક્યાંથી મળે? સાધનો જ કર્મબંધના છે, મુક્તિના નથી. પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો નથી, આ બધા કારણો બંધાવવાના કારણો છે, આ બધા મરવાના ધંધા છે. આપણે માનીએ કે બહુ સારું છે, અમારે ત્યાં ઘણી સગવડતા છે, પણ શું છે, આ બધા મરવાના ધંધા છે, ખાડે જવાના. તો માન છૂટવાનો હતો ત્યાં, આ અનંત સંસારનો અનુબંધ કરાવે એવા એવા કર્મના કારણોના બંધ પ્રાપ્ત થાય એવા સાધનોની અંદર, એ સાધનો સુલભ થયા એ કાળને જ્ઞાનીઓએ કઠિન કીધો, કળિયુગ કીધો, કે જો આ કળિયુગ આવ્યો, આ જીવને હવે છૂટવાનો આરો નહીં આવે, આ કાળ કળિયુગ છે. જ્ઞાની કહે છે જીવને પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો મળવા જોઈએ, કે જેથી કરીને એને સત્તામાં રહેલા કર્મના બંધ હળવા થાય, શિથિલ થાય, અલ્પ થાય, મંદ થાય, ક્ષીણ થાય અને છેલ્લે ક્ષય થાય. આવા કારણો મળે ઉત્તરોત્તર, કે જેથી કરીને પૂર્વે અજ્ઞાનને કારણે કરેલી ભૂલને કારણે બંધાયેલા કર્મનો સમૂહ જે છે આત્મા સાથે વળગેલો એ ઓછો થાય, જથ્થો થોડો ઘટે, એવા સાધનો શોધવાના છે. એક છે કાળને તીર્થંકર દેવે દુષ્યમ કહ્યો છે. તીર્થંકર દેવે કહ્યું છે આગમોની અંદર શાસ્ત્રમાં કે આ કાળ દુષ્યમ છે, કારણ કે જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા, માર્ગ તો પછી પ્રાપ્ત થાય, પેલા કારણ મળે તો કાર્ય થાય ને, એ દુષ્કર છે. આ કાળને વિશે તે વાત અમને સ્પષ્ટ દેખાય છે. કૃપાળુદેવ કહે છે અમે આ કાળનું સ્વરૂપ જોઈએ છીએ તો અમને તો આ વાત સ્પષ્ટ દેખાય છે. શું વાત? કે જીવને પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્યમ છે. અમને દેખાય છે આ કાળ ઉપરથી કે આ કાળની અંદર જેમ જેમ જગતના જીવો જડ પદાર્થ અને પૌદ્ગલિક અને પદાર્થ વિજ્ઞાનના માર્ગે આગળ વધતા જાય છે, તેમ તેમ એને પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો ઓછા પ્રાપ્ત થાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. કલ્યાણનો ઉપાય સુગમમાં સુગમ, જો એ ઉપાય મળે તો કલ્યાણ સહજ માત્રમાં સરળતાથી કોઈ પણ જાતના કષ્ટ વિના થઈ જાય એવી માર્ગ છે કલ્યાણનો. પણ એ માર્ગને રોકે, માર્ગમાં બાધા ઉત્પન્ન કરે, માર્ગમાં અંતરાય આવે, માર્ગને જીવને મેળ ન થવા દે, આવા કારણો બહુ છે. કળિયુગ છે, દુષ્યમ છે, આવો સુગમ માર્ગ પણ જીવને પ્રાપ્ત થતો નથી, જીવને ઉપલબ્ધ થતો નથી. એ આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. આ સુગમ માર્ગ પ્રાપ્ત થવો અત્યંત દુષ્કર છે. ચાર વાત કીધી છે સુગમ માર્ગ. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે અને તે વાત પણ સ્પષ્ટ છે. ચાર સાધનો નથી મળતા જીવને આ કાળમાં. આટલું બધું મળે છે, આટલી વૈજ્ઞાનિક શોધખોળ છે, રોજ નવા નવા સાધનો મળે છે માહિતીના, ઘણા સાધનો મળે છે, ઘણા માધ્યમો મળે છે, પણ કે છે મુમુક્ષુપણો, આ એક. બીજું સરળપણો, ત્રીજું નિવૃત્તિ, અને ચોથું સત્સંગ. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ અને સત્સંગ, આ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને ઊંડા અવસરપીણી કાળ કહ્યો છે. શાસ્ત્રમાં ઊંડા અવસરપીણીની વાત આવે છે કે જેમાં અસંયતી પૂજા એ એનું એક લક્ષણ કીધું છે. જ્ઞાન વિનાનો સંયમ અને એની પૂજા, એટલે ચારે બાજુ જેને કહીએ કે બસ દંભ, દેખાડો, બનાવટ, બસ આની જ પૂજા. ક્યાંય ખબર ન પડે, જ્ઞાની ન મળે કે દંભીઓની પૂજા ચાલે, વેશધારીઓની પૂજા ચાલે, જુદા જુદા પ્રકારના આડંબરો કરનારાની પૂજા ચાલે, જ્ઞાન નહીં. કોઈને કુળગુરુ છે ને, કોઈને પોતાનો મત ગુરુ છે ને, કોઈને પોતાનો દ્રષ્ટિરાગનો ગુરુ છે ને, કોઈને પોતાના સંબંધનો ગુરુ છે ને, કોઈને પોતાના હિતનો ગુરુ છે. આવા ગુરુની ચારે બાજુ ઝંઝાળ અને ઝાડ ફેલાઈ જાય અને એવું પ્રભાવી વાતાવરણ ઊભું થઈ જાય કે જીવ એની અંદર આખો ગૂંચાઈ જાય. પરમાર્થ માર્ગનો પ્રકાશ એને મળે નહીં ક્યાંયથી. એને અસંયતી પૂજા કૃપાળુ દેવે લખ્યું છે, એટલે શાસ્ત્રમાં આવે છે. ઊંડા અવસરપીણી કાળનું એ લક્ષણ છે. પતરંગ 504માં આવશે આપણે હવે કે તીર્થંકરોએ એ કાળને કહ્યું છે કે અનંત યુગો પછી આવો કાળ આવે છે. કૃપાળુ દેવ કહે છે એ કાળ અત્યારે આવ્યો એ અમને લાગે છે. સાધુના સ્વાંગમાં હિત ગુરુઓ, મત ગુરુઓ, કુગુરુઓ જીવને રઝળાવી મારે અને જીવ પણ આવા નાના નાના મમતના કારણો, સ્વાર્થના કારણો, અંગત હિતના કારણો, એના કારણે થઈને આવા કુગુરુઓની જાળમાં, એના ફંદમાં ફસાય છે, પરમાર્થના માર્ગથી વંચિત રહે છે. તીર્થંકરનો માર્ગ અને કહેવાતા ગુરુઓનો માર્ગ, બે વચ્ચે લાખ જોજનનું અંતર છે, ક્યાંય મેળ પડે એમ નથી. આ કાળને વિશે પરમ દુર્લભ જાણીને પૂર્વના પુરુષોએ આ કાળને ઊંડા અવસરપીણી કાળ કહ્યો છે અને તે વાત પણ સ્પષ્ટ છે. આ ઊંડા અવસરપીણી કાળની અંદર આ સંયમયુક્ત ગુરુ, જ્ઞાનયુક્ત ગુરુ, ચારિત્ર સંપન્ન ગુરુ, એનો યોગ થવો એ કઠિન છે. અને ચિહ્ન, લિંગ, વેશ, બાહ્ય દેખાવ, બાહ્ય નિવૃત્તિ, રિદ્ધિ સિદ્ધિ, મંત્રો, લબ્ધિ, કંઈક લૌકિક જ્ઞાનનું જાણપણું, ચમત્કાર, બસ ભરમાર છે ચારે બાજુ. જીવને આકર્ષણ છે, પૂતગલના જગતમાં જીવે છે, પૂતગલના પ્રભાવ નીચે જીવે છે, એટલે એ પ્રભાવમાં વધારે પ્રભાવ જે કરી દઈએ તો એના તરફ એને આકર્ષણ છે. એને રોજ જીવનની અંદર પણ પૂતગલનો ચમત્કાર જ્યાં વધુ દેખાય છે ત્યાં એને આશ્ચર્ય થાય છે, અહોભાવ થાય છે, તો પછી આવું જો કોઈ બતાવે તો એના પ્રત્યે વધારે થાય. સહેજે જીવ ત્યાં ભરમાઈ જાય છે અને વિવેક વાપરી શકતો નથી. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. અસંયતી પૂજા અને સંયતીમાં જમ પાસંતી તમ મોહણમ, આગમના આચારણ સૂત્રની અંદર આ ઓળખાણ આપી જેનો કૃપાળુ દેવે અનુવાદ કર્યો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે. આત્મજ્ઞાન પણ છે અને મુનિપણું છે. પતરંગ 738માં આપ્યું છે કે છઠ્ઠે ગુણસ્થાનકે વિદ્યમાન એવો સંયમી આત્મા સર્વવિરતિ આ ગુરુપદને લાયક છે. આના આશ્રયથી જીવને પરમાર્થ માર્ગની સંગત મળે છે. વાસ્તવિક તો 13મું ગુણસ્થાનક છે, પણ એ ઉપલબ્ધ ન હોય ત્યારે 13માનો ઉપાસક, કેવલ જ્ઞાન દશાનો ઉપાસક, એવો જે પુરુષ છે એ મુનિપણામાં છે. આત્મજ્ઞાની છે અને મુનિપણામાં છે. આત્મજ્ઞાન વિનાનો મુનિ નથી, એ દ્રવ્યલિંગી મુનિ છે. બંને શરત મૂકી ત્યાં સાચા ગુરુ માટેની. આત્મજ્ઞાની પણ હોવો જોઈએ અને મુનિપણું પણ હોવું જોઈએ. મુનિપણું નો એને જ્ઞાન છે નહીં ચાલે, એ કોઈનો ગુરુ નહીં થઈ શકે. એ પોતે સાધક બની શકશે. સાધકની અપેક્ષા અને ગુરુની અપેક્ષા ભૂમિકા બંનેની જુદી છે. ગુરુની ભૂમિકા શિષ્યની અપેક્ષાએ સમજવી પડે અને સાધકની માત્ર પોતાની સાધનાએ સમજવી પડે. તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. બાકી તો ગુરુઓ ચારે બાજુ જુદા 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 પ્રકારના છે. આત્માર્થી આવા ગુરુમાં ક્યાંય રસ ન રાખવે. આપણે તો વેવાય અમારા અહીંયા જાય છે એટલે અમે અહીંયા જાય છે. અમારા બોસ ત્યાં જાય છે એટલે અમે અહીંયા જાય છે. ઘરના બધા આવો બધા એની અંદર એટલે પોતે આવેલો. પોતે કઈ સમજતો નથી. ધંધો જેની અરે કરવો છે, સગપણ જેની અરે રાખવા છે, સંબંધ જેની અરે રાખવો છે, એ અહીંયા જાય છે એટલે આપણે જાવ એને સારું લાગે. ગુરુની વાત પછી એને સારું લાગે, એને ગમે. ગણતરી, દ્રષ્ટિકોણ, મૂલ્યો, વિચારણા આ બધી અંતર પ્રક્રિયા છે. જોવી તો પડે કે ન પડે કે આમને આમ લોલે લોલ ધર્મના નામે આયલા જ કરશે. આપણે કર્યા જ કરવું, વિચાર કરવો પડે. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આત્માર્થીને અમારા ગચનો, અમારા ગામનો, અમારા કુટુંબનો, અમારી નાતનો આ વાત ન હોય, આવો પક્ષ ન હોય, નિરપક્ષ હોય. એ તો એનું એકમાત્ર લક્ષ્ય આત્મજ્ઞાન છે અને મુનિપણું છે. જ્ઞાન સાથેનો સંયમ છે. જ્ઞાન વિનાનો સંયમ પણ હોય, અઠાગ્રહી ને હોય, હઠમાર્ગમાં સંયમ આ બધા કરતા ચડિયાતો હોય છે. પણ એને ઉપાસક નથી કીધો. માત્ર સંયમ, માત્ર વૈરાગી, માત્ર અવધૂત, માત્ર એવા બાબા બધા કીધા છે ઘણા હઠયોગીઓ. એને ગુરુપદે ક્યાંય સ્થાપ્યા નથી આપણા શાસ્ત્રમાં મોક્ષ માર્ગ માટે. તો ઘણાય છે, ઘણાય છે એ સ્વાંગમાં, એ વેશમાં અને આવી કઠિન જેને કહીએ દેહ ક્રિયાઓમાં ઘણા છે. આવી કડકડતી ઠંડીની અંદર, નદીની અંદર ઉભા ઉભા કામ કરતા હશે. પણ આત્મજ્ઞાન સાથે સંબંધ કરો, અંદરનો પ્રકાશ કરો, ભીતરની જાગૃતિ કરી, બંનેનો સુભક સેવન. એક એક ગાથાની અંદર અદ્ભુત રહસ્યો ભર્યા છે. આત્મસિદ્ધિમાં તો માર્ગની ઓળખાણ આપી છે, માર્ગ પ્રાપ્ત કરાવનારની પણ ઓળખાણ આપી છે અને માર્ગ પ્રાપ્ત જે કરી શકે એની પણ ઓળખાણ આપી છે. આત્માર્થી પણ કોણ, ગુરુ પણ કોણ અને માર્ગ કેવો હોવો જોઈએ, આ ત્રણેયનો સમન્વય જોઈએ. ઉપાય પણ કેવા હોવા જોઈએ એ કહ્યું છે છઠ્ઠા ભાગમાં. સુધર્મ કેવો હોવો જોઈએ, મોક્ષ ઉપાય સુધર્મ. સુધર્મનું સ્વરૂપ શું? કોઈએ ગમે તે માર્ગ બતાવ્યો તો સુધર્મના કાટલા ઉપર એને તોલવો પડે કે બરોબર છે. આપનાર કોણ છે? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. મતના આધાર ઉપરનો કોઈ ગુરુ મને ગ્રાહ્ય નથી, મને માન્ય નથી, મને સ્વીકાર્ય નથી. એની રીધિ સિદ્ધિ ગમે તેટલી હોય તેથી મારે શું? એનો વૈભવ ગમે તેટલો હોય તેથી મારે શું? દુનિયાભરના લોકો એને નમસ્કાર કરવા, ભલે કરે, કરવા દો. એક આત્માર્થી કામ, એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. આત્માર્થી હવે લોકપ્રિયતાની સ્પર્ધામાં ઉતરો નથી. હવે આત્માર્થીને તો એક જ અભેપ્સા છે, એક જ ઝંખના છે, એક જ તમન્ના છે કે હવે તો લગ્ની લાગી છે અમને તો મોક્ષની અને મોક્ષ પ્રાપ્ત કરાવે એવા કોઈ ગુરુની. બીજી નહીં, બીજો મહિમા એ લોક મહિમા છે. લોક મહિમા એને મુબારક. જેની પાસે હોય રાખે. અમને એ લોક મહિમાનો કંઈ કામ નથી. અમારે તો આત્મ મહિમા જેને ગાયો છે, જેણે એવો આત્મ મહિમા પ્રાપ્ત કર્યો છે, આવો મહિમા સંપન્ન પુરુષ એ અમારો માર્ગદર્શક હોઈ શકે, બીજો ન હોઈ શકે. અને આવો જેણે મહિમા પ્રાપ્ત કર્યો છે, આત્મત્વ પ્રાપ્ત કર્યું છે, એ પુરુષનું જ અમારે ઓળખાણ કરવું છે. એ પરોક્ષ હોય તો એ અમારે મન પ્રત્યક્ષ થઈ જાય, અમારી ઓળખાણ નથી ત્યાં સુધી જ એ પરોક્ષ છે. ઓળખાણ થાય પછી તો પ્રત્યક્ષ છે. અને બીજા ગુરુઓ પ્રત્યક્ષ હોય પણ ઓળખાણ ન હોય તો એ પરોક્ષ જ હોય, ભલે ને સામે બેઠા હોય. તું કેવડીની બાજુમાં બેઠો અને તને ઓળખાણ ન હોય તો પ્રત્યક્ષ કે પરોક્ષ? પરોક્ષ. તારી અપેક્ષા એ તો તું પરોક્ષ, તને ક્યાં ઓળખાણ હતું? અને સિદ્ધ શિલામાં છે અને તને એની ઓળખાણ છે તો પ્રત્યક્ષ, આત્મ પ્રત્યક્ષ, ભાવ પ્રત્યક્ષ, ચૈતન્ય પ્રત્યક્ષ, એની જે અવસ્થા છે, એનું જે મૂળભૂત સ્વરૂપ છે, એની સાથે તું જોડાયેલો છે. શુદ્ધાત્મા એ તારું રોલ મોડેલ છે. તને કોઈ ફેર નહીં થાય આત્માની સાધના કરવામાં. તને ખ્યાલ છે કે ઓહો આ પુરુષે કેવી રીતે જીવન જીવ્યા છે, આનો આત્મા કેવી રીતે ચાલતો હતો. એટલે સત્પુરુષોની પ્રત્યેક ચેષ્ટા, એની ક્રિયાને પ્રત્યેક ચેષ્ટાની નિધિ ધ્યાસન કરો. 172ની અંદર જે માર્ગ આપ્યો છે એમાંનો એક ક્રમ છે સત્પુરુષની પ્રત્યેક ચેષ્ટા. તો એની ચેષ્ટા આ સમયે એમની દેહ ચેષ્ટા સાથે આત્મચેષ્ટા શું હતી? સંયતિ અને અસંયતિ પૂજા, હુંડા અવસર્પીની કાળ, એ આ કાળ છે, બહુ કઠિન છે. કૃપાળુ દેવ અહીંયા આપણને બહુ ચેતવે છે. ત્રણ પત્રોની અંદર આ વાત આવે છે. 433માં છે, 504માં છે, ત્યાર પછી 824માં છેલ્લે આવે છે કે આ હુંડા અવસર્પિણી કાળ છે, જાગતા નહીં રહ્યો તો ગુરુના નામે છતરાઈ જશો, ભરમાઈ જશો. અને સ્થિતિ તો એવી થાય કે કોઈ કુસંગીના રખે રસ્તે ચડ્યો અને હું સંસારમાં ભટકો, એને બદલે આને તો કહેવું એવું પડે કે ભગવાન હું તો ગુરુના નામે સંસાર ભટકો, મારી તો આવી અવદશા થઈ ગઈ. એટલે રત્નાકર 25ની અંદર રત્નાકર સુરીજી મહારાજ કહે છે કે દીવો લઈને કુવે પડ્યો, ધિકાર છે મુજને. અરે હું તો દીવો લઈને કુવે પડ્યો, ગુરુ ગુરુ કરતો કરતો ગુરુ જ ખોટો આંધળો. તો જેનો સેનાપતિ આંધળો એનું કટક કુવામાં. મારી તો આ અવદશા થાય. રત્નાકર સુરીશ્વરજી મહારાજે રત્નાકર 25ની અંદર બહુ સરસ વાત કરી છે કે જોજો, આંધળો કુવામાં પડે તો ક્ષમ્ય છે, તે બિચારો દેખતો નહોતો, પણ છતી આંખે પડે. તમે કહો કે આંખ હતી પણ હવે દિવસ આથમી ગયો, તો અંધારું હતું, નમાસ હતી, તોય ક્ષમ્ય છે. પણ હાથમાં મસાલ હતી, દીવો લઈને પડ્યો હતો, તો દીવો ખોટો હતો તારો, દીવો ખોટો હતો. એક અંધ પોતાના મિત્રને મળવા ગયો. મિત્રના ઘરે વાત કરતા કરતા રાતના 12-1 વાગી ગયા. એટલે મિત્રને કહ્યું તો કે હું મારા ઘરે પહોંચી જઈશ, હું તો રોજનો ટેવાયેલો છું, મારે તો દિવસ કે રાત એનો કંઈ ફરક નથી. ઓલો કે પણ બહુ મોડી રાત છે કે તારે મોડી રાત શું, મારે તો જિંદગીમાં રાત જ છે, હું તો વયો જઈશ મારા ઘરે, તું ચિંતા શું કામ કરસ કે? તો કે ઊભો રે. થોડીક વાર પછી આવીને એને ફાનસ દીધું એના હાથમાં, કે ફાનસ લેતો જા. અરે કે ભાઈ મારે ફાનસની શું જરૂર છે? કે તો તારે જરૂર નથી, તારી હારે કોઈ ન ભટકાય, તું હાઈલો જાયશ તો તું તો આંધળો છો ને, તું તો ટેવાયેલો છે, એટલે તું તારા ઘરે જ પહોંચવાનો છે, એમાં કોઈ શંકા નથી. પણ જગતની અંદર આ દેખતા ઘણા આંધળા છે અને અંધારું છે રાતનું, અને કદાચ એને તું ન હુંજ તો તારી હારે ક્યાંક ભટકાય પડશે. તો એમ કર, તું ફાનસ લઈને જા. એટલે સામેનો માણસ તારી સાથે અથડાય, તોય અથડાયો એક જણ, એક જણ તોય અથડાયો. આંધળાએ કીધું કે ભાઈ આ લાલટેન છે મારા હાથમાં, હું તો આંધળો છું, હું તો નથી દેખતો, પણ તને ન દેખાયું. એટલે પેલા એ સરસ વાત કરી. આપણી દશા એવી છે કે ભાઈ તું આંધળો છું પણ તને ખબર છે કે તારું ફાનસ બુજાઈ ગયું છે, તું બુજાયેલું ફાનસ લઈને નીકળો છું,
તારું લાલટેન બુઝાયેલું છે. તું જે ગુરુના સહારે હલો છો એને આત્મજ્ઞાન નથી, એને સંયમે નથી. સાહેબ, આ તો મોટી કથની છે. હાથમાં લાલટેન હોય તો બરોબર છે, પણ બુઝાયેલું લાલટેન લઈને પાછું ભ્રમણા છે કે હું તો દીવો લઈને નીકળો છું, હવે દીવો લઈને પડ કુએ.
અવસરપીણી કાળનું સ્વરૂપ સમજવું પડશે કે અહીંયા જો ઓળખાણ નહીં હોય તો સાચો ગુરુ પ્રાપ્ત થવો મુશ્કેલ થઈ જાય. અને એટલા જ માટે જ્યાં એ પ્રકારનું કોઈ પ્રત્યક્ષ ન હોય તો એ ગુરુએ કહેલા વચન, એની મુદ્રા, એનો સમાગમ, એનો આધાર લેજો. કૃપાળુદેવે કહ્યું એ પણ તમને સુસુપ્ત ચેતનની ચેતના જાગૃત કરવાથી માંડી અને અનંત અવ્યાભાસ સ્વરૂપમાં સ્થિતિ કરાવશે. ચિંતા નહીં કરશો, પરમાર્થ માર્ગનું સ્વરૂપ જ એવું છે. એને દેહ પ્રત્યક્ષતા સાથે સંબંધ ઓછો છે, એને તત્વ પ્રત્યક્ષતા સાથે, ચૈતન્ય પ્રત્યક્ષતા સાથે સંબંધ ઘણો છે. શબ્દોમાંથી જો પરબ્રહ્મ પ્રગટાવવાની તાકાત હોય તો ચિંતા નહીં કરશો દેહધારી ગુરુ છે કે નહીં. એકલવ્યની દ્રષ્ટિ પણ ક્યારેક રાખવી પડે છે. એમ કૃપાળુદેવના ચિત્રપટમાંથી કૃપાળુદેવ પ્રગટે, આત્મ સ્વરૂપે પ્રગટે, ચૈતન્ય સ્વરૂપે પ્રગટે. અને જીવને પોતાના માર્ગની અંદરની જે કંઈ પેલી મુશ્કેલી હોય એ દૂર થતી જાય. રત્નત્રય મહારાજે ગાયું તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાંગી રહે. એને તો મળ્યા જ નહોતા, ખોટું ગાયું ને. એને તો કૃપાળુદેવનું ચિત્રપટ જ જોયું હતું. આનંદ ઘરે કીધું કે અમને મળ્યા, યશો વિજય કહ્યું કે અમને મળ્યા, તીર્થંકર મળ્યા. આ બધા જબરજસ્ત પુરુષો હતા. હુંડા અવસરપીણી કાળની અંદર તત્વને પકડો, ચૈતન્યને પકડો, પરબ્રહ્મને જાગૃત કરે એવા સાક્ષાત, એવા તત્વોને, એવા બોધને અવગ્રહ કરો, એને પકડો. આત્માના દ્વાર ખોલવા પડશે. આપણે નાની નાની કલ્પનાઓની અંદર આમ કર્યું છે અને મેં તેને હોપી દીધું છે, એ નવરો છે, તારા માટે થઈ રહ્યો, એ કોઈ તારો ચોકીદાર છે. બસ એને ચરણે મેં હોપી દીધું, બધું કરશે એ, કરશે એમ. એ પોતાનું નહીં કરીએ કે એ ડૂબશે તો તારું તો ઉલટાનો ભાર એને થશે, તો એ ઊંડો ડૂબશે. પામે તેનો સંગજે તે બુડે બહુ માહી. તું શું લઈને આવેલો છું? કાળ પ્રમાણે સાધનો પકડવા પડે પ્રભુ. કે છે મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડા અવસરપીણી કાળ કહ્યો છે અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમના ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે, તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? ચાર સાધનો, મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ અને સત્સંગ, આ પ્રથમના ત્રણ, મુમુક્ષુપણું, સરળપણું અને નિવૃત્તિ, એ તો એ ત્રણ સાધનનો સંયોગ ક્વચિત પણ પ્રાપ્ત થવો, ક્યારેક પણ પ્રાપ્ત થાય એવો બીજા અમુક કાળમાં સુગમ હતો. આ કાળ સિવાય, હુંડા અવસરપીણી કાળ, આ કરાળ કાળ, આ દુષમ કાળ, એ સિવાય એ ત્રણ તો ક્યાંક મળે, મળી જતા હતા જીવને. કયા કયા? મુમુક્ષુપણું, સરળપણું અને નિવૃત્તિ. પરંતુ સત્સંગ આજે ચોથું કારણ, આત્મધર્મ પ્રાપ્તિના કારણને પ્રાપ્ત થવાનું કારણ. સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે, આ તો સર્વકાળમાં દુર્લભ છે, તો પછી આ કાળને વિશે, જો બધાય કાળમાં સત્સંગની દુર્લભતા હોય તો હુંડા અવસરપીણી કાળમાં, આ દુષમ કાળમાં સત્સંગ સુલભ ક્યાંથી હોય? શું રેઢા પેઢા છે આવા પુરુષો કે તને મળી જાય? કૃપાળુ દેવે કહ્યું મુનિયો 500 ગાઉનો વિહાર કરશો તો પણ સત્પુરુષના દર્શન નહીં થાય. કાળની કઠિનતા છે.
સમજીને ચાલવું પડે, ઓળખીને ચાલવું પડશે, બધી જ દ્રષ્ટિ ખુલ્લી રાખવી પડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધું વિચારવું પડે. એકાંગી વિચારણા કરવાથી તર્કનો જય થાય પણ આપણો હેતુ સરસે નહીં. બે મિત્રો તર્કના રવાડે ચડી ગયા, એને વાદ વિવાદની અંદર ઉતરી ગયા. વાદ વિવાદમાં ઉતરીને પછી એક જણાએ તો પોતાની વાતને સાબિત કરી દીધી. ઓલાને કીધું છે તારી પાસે જવાબ આવે, એટલે બીજા એ સરસ સજ્જન હતો, એને કહ્યું કે સાચી વાત તો પણ આ સમજે એમ નથી, કેમ કે હવે આ કઠોળે ચડી ગયો છે, તર્કના રવાડે ચડ્યો છે. એણે કહ્યું કે તર્કના આધારે તારી વાતમાં, તારા મતમાં, તારા આગ્રહમાં તું જીતી ગયો, પણ તે મિત્ર ગુમાવી દીધો. યુ હેવ વન બટ યુ હેવ લોસ્ટ યોર ફ્રેન્ડ. હવે મારન તારી સંબંધી ભાઈબંધી ચાલશે નહીં. હિત મિત્ર ગયો, તર્કમાં જીતી ગયો, તું જીત્યો પણ મિત્રને હાર્યો. એમ ઘણી વાર આપણે જીતી જાય છે, સત્ય ગુમાવી દે છે. તર્ક કુતર્કના રવાડે ચડવાથી આપણે જીતી જઈએ છીએ પણ સત્યને ગુમાવી દે છે. વી વિન બટ વી લૂઝ ધ ટ્રુથ. વી વિન અવર કેસ. આપણો અહંભાવ જીત્યો, આપણો અહંભાવ જીત્યો, જીતાયો, પણ આપણું હિત ગયું, આપણું કલ્યાણ ગયું, એનો રાહ હતો, એનો માર્ગ હતો, એનો આધાર હતો, એ ગયું. શું પરિણામ પ્રાપ્ત થશે? એટલે જ્ઞાનીઓએ કહ્યું કે તર્કથી તત્વ પામી શકાતું નથી, ત્યાં સુધી પહોંચી શકાય, તર્કથી ત્યાં સુધી પહોંચી શકાય, ઉપકારી છે પણ એની મર્યાદા છે. પછી બધી જ વાત બુદ્ધિથી પામવાનો પ્રયત્ન કરીએ તો શક્ય નથી, કેમ કે જગતમાં દ્રશ્ય કરતાં અદ્રશ્યનું પ્રમાણ વધારે છે, વ્યક્ત કરતાં અવ્યક્તનું પ્રમાણ વધારે છે. આખો સૃષ્ટિનો એટલા અગમ નિગમના ભેદ છે કે એક સામાન્ય માનવીની બુદ્ધિમાં બધું જ આવી જાય શક્ય નથી. કેવળ આત્મિક જ્ઞાન, જ્યારે જ્ઞાન નિરાવરણ થાય, સર્વજ્ઞતા સિદ્ધ થાય, ત્યારે જ આ લોકના, આ વિશ્વના રહસ્યો સમજાય, સ્થિતિ પરિસ્થિતિ સમજાય, ત્યારે જ આપણને તત્વ અતત્વનો ભેદ સમજાય. ત્યાં સુધી તો આ રીતે જ ક્રમ અનુસાર આ ચાલ્યા જવું પડે, આશ્રયથી ચાલવું પડે, સત્પુરુષના બોધથી ચાલવું પડે. હું જ બધું જાણું, મારા જ તર્કથી મને બેસે, તને ન બેસે. તારો એટલો વિચારનો દોર જ નથી, ટૂંકો છે, પનો ટૂંકો પડે છે તારો ભાઈ. માટે આ કાળની અંદર સર્વજ્ઞનો ધર્મ, જ્ઞાની પુરુષોનો ધર્મ, એના વાક્યો એ ઘણા આગળ છે આપણાથી. એને પકડવા, એના સહારે, એની યુક્તિ પ્રયુક્તિથી આપણે ચાલવું. આપણી યુક્તિ ત્યાં કામ ન કરે તો છોડી દેવી, ત્યાં સુધી પહોંચવું અને માર્ગને પ્રાપ્ત કરવો. જેટલું જવાય એટલું જવું, જેટલું ચલાય એટલું ચાલવું. માર્ગનો નિયમ એવો છે કે જેમ આગળ જશો તેમ પ્રકાશ મળશે. 200 કિલોમીટર અમદાવાદ જવું છે, ગાડી ગેરેજમાંથી બહાર કાઢી અને લાઇટ શરૂ કરી તો કે આ તો 2 માઇલ સુધી, 2 કિલોમીટર સુધી આનો પ્રકાશ છે, આપણે અમદાવાદ નહીં પહોંચી, હાલો પાછા, એમ થાય. ના ભાઈ ના, તું જેટલું ચાલીશ એટલું તારાથી એ 2 કિલોમીટર લાઇટ આગળ ને આગળ ચાલશે. તું આગળ જા એટલું લાઇટ આગળ જશે. 200 કિલોમીટર આખો માર્ગ પ્રકાશિત થવાની જરૂર નથી, પણ 2 કિલોમીટરનો પ્રકાશ હોવો જોઈએ અને 2 કિલોમીટર તારે ચાલવું જોઈએ. તું ચાલ્યા વિના 200 કિલોમીટરની વાત કર કે આખો માર્ગ મને દેખાય તો જ હું જાઉં, તો એક તો તારી દ્રષ્ટિમાં જોર નથી, બીજું તારી પાસે પ્રકાશનું સાધન છે એમાં પણ એટલું જોર નથી, તો શું કરવું? ડાપણ શેમાં છે? કે જે માર્ગ છે, જેટલો પ્રકાશ છે, તેના સહારે તું પુરુષાર્થ કર, જેટલું સમજાય એટલું ચાલ. જ્ઞાનીનો માર્ગ એવો છે, કૃપાળુદેવે બહુ સરસ લખ્યું છે કે પહેલા ગુણસ્થાનકમાંથી ખસીને ચોથે આવે તો સાતમાની સ્થિતિ સમજાય, સાતમા ગુણસ્થાનકની. અને સાતમા ગુણસ્થાનક સુધીનો એનો પ્રયત્ન, એની આરાધના સાધના ચાલે તો તેરમા સુધીની વાત સમજે. આ તો પેલામાંથી ખસતો નથી અને તેરમાની વાત કરવી છે કે કેવડી ખાય કે ન ખાય. તારે બોરાવા જવું છે, કેવડી ખાય કે ન ખાય, મેંડો છું ક્યારનો, એક વાત સમજવા પૂરતી પૂછી લીધી, વાત પૂરી છે. ન સમજાણું તને કે ના ભાઈ નથી ખાતા, ખાય તો કોઈ જોઈ શકતું નથી, એટલે ખાઈને કોઈ જોઈ ન શકે. પણ તારે જોઈને શું કરવું છે? આમાં ને આમાં પડ્યો છે, પેલામાંથી ખસતો નથી અને છેલ્લાના ગુણસ્થાનકની વાતમાંથી નવરો થતો નથી. આને મોક્ષ કેદી મળે? જેટલું માર્ગ પેલા ગુણસ્થાનક ઉપર મિથ્યાત્વને જેટલું મોડું કરી શકાય એટલું મોડું કરવું. એક દ્રષ્ટિમાંથી યશોવીજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં ચાર દ્રષ્ટિ સુધી મિથ્યાત્વની છે દ્રષ્ટિ, બધી ઓગસંજ્ઞા જ છે, છતાં કહ્યું કે પહેલીમાંથી બીજીમાં આવ, બીજીમાંથી ત્રીજીમાં જા, ત્રીજીમાંથી ચોથીમાં જા, ચોથીમાં જઈશ મિથ્યાત્વ એટલું આછું થઈ જશે, એટલું પાતળું થઈ જશે, એટલું મંદ થઈ જશે, એમાંથી પાંચમી દ્રષ્ટિ સંકિતની પ્રગટશે, સ્થિરા દ્રષ્ટિ. પણ આને તો પેલામાંથી ખસવું નથી અને પાંચમીની વાત કરવી છે, નહીં થાય. કૃપાળુ દેવે લખ્યું, મિથ્યાત્વથી મિથ્યાત્વ મોડું પડે છે. પેલા મોડું પાડતું એને ડાયલ્યુટ કર. સરસ વાત કરે છે કે સત્સંગ સર્વકાળમાં દુર્લભ દેખાય છે તો આ કાળને વિશે સુલભ ક્યાંથી હોય? આ કાળની અંદર આ ચાર સાધનમાં આ તને સત્પુરુષનો સંગ. આ કાળમાં કોઈ એમ કે મને કેવડી મળે, મને તીર્થંકરની પરસદામાં બેસવું છે, કેમ ન મળે? તર્ક લગાવે, આ તર્કનો વિષય છે. પછી એમ કે ચોવીસ જ કેમ તીર્થંકર, પચીસમો ન થાય તો તું થા, પચીસમો ન થાય તો કેમ દેવતાઓ સંભાષણ ન કરે, કેમ દેવલોક નથી છે, દેવલોકમાં દેવો નથી છે તો કેમ અત્યારે સંભાષણ ન થાય તો કર. કેટલીક વાત ત્યાં બંધ કરી દેવાની. આ કાળમાં સત્સંગ સુલભ ક્યાંથી હોય? ચાર કારણો પરમાર્થ ધર્મની પ્રાપ્તિના, મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ અને સત્સંગ. એ કહે છે ત્રણ તો બીજા કાળમાં ક્યાંક મળી જાય, આ કાળમાં ક્વચિત પ્રાપ્ત થાય, પણ સત્સંગનું તો દુર્લભપણું સર્વકાળમાં હતું તો આ કાળમાં જ્યાં હોવાની સંભાવના છે ત્યાં પણ જરા મુશ્કેલી તો હતી જ, તો આ કાળની અંદર સત્સંગ સુલભ ક્યાંથી હોય? કે જે કાળ હુંડા અવસરપીણી જેવો અમને સ્પષ્ટ દેખાય છે. પ્રથમના ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. પ્રથમના ત્રણ સાધન પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણોની પ્રાપ્તિ માટે, પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણોની પ્રાપ્તિ માટે આ ત્રણ સાધન જીવ આ કાળમાં પામે, કોઈ રીતે જો પામે તો પણ ધન્ય છે. આ જીવોને કહ્યું કે આ ધન્ય છે, આવા જીવો પરમ કૃપાળુદેવ કહે છે. કયા જીવો ધન્ય છે? કે જો ત્રણ કારણ તને મળી જાય પરમાર્થ ધર્મની પ્રાપ્તિ માટેના. કયા ત્રણ કારણો છે? મુમુક્ષુપણું, સરળપણું અને નિવૃત્તિ. આ ત્રણ મળી જાય જો તો ધન્ય છે. કેટલું મુમુક્ષુપણું પ્રાપ્ત કરવું એ એટલું સરળ છે? આપણે માનીએ છીએ ઓફિસની અંદર 250 રૂપિયા ભરી દીધા એટલે મુમુક્ષુ થઈ ગયા ને, કે કોઈ જગ્યાએ કોઈ સંસ્થાનું આપણું નામ આવી ગયું, રજીસ્ટર થઈ ગયા, પાસ મળી ગયો એનું, એટલે આપણે મુમુક્ષુ ને. વિચાર તો કરવો પડશે કે મુમુક્ષુતા એ સ્ટેટસ ઓરિએન્ટેડ ટર્મ છે, સ્ટેટસની છે, કોઈ પદ પદવી છે મુમુક્ષુતા એ, કે ગુણની જાગૃતિ છે, ગુણ આધારિત છે, પદ આધારિત નથી. તો એના ગુણો કીધા છે,
દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે એ હસદાય સુજાગ.
આ સાત ગુણો સદા સદૈવ જાગૃત જેના વિશે છે, જેના જીવનમાં દયા,
જીવ માત્ર પ્રત્યે દયા. ભાક્યુ ભાષણ માં ભગવાન, ધર્મન બીજો દયા સમાન, સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ.
ભાઈ આ દયા નથી તો સંયમશીલ વ્રત સબ ઝઘડા વિના સૂર્ય કિરણ નહીં દેખ. સૂર્ય વિના કિરણનું શું કામ તારે, શું થાય એ કિરણનું શું ઠેકાણું હોય?
દયા ધર્મ સૂર્ય જેવો છે. જૈન ધર્મની ઓળખાણ દયા ધર્મ છે. પ્રાણી માત્ર પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે દયા અનુકંપા, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. જો જગતના જીવો પ્રત્યે તને અનુકંપા નથી, કરુણા નથી, મૈત્રી નથી, જીવોના ગુણ પ્રત્યે પ્રમોદ નથી, ધર્મ જીવનમાં તારો પ્રવેશ શક્ય નથી. પાયાનો ગુણ છે દયા. શાંતિ હર કોઈ પરિસ્થિતિની અંદર સ્વીકાર કર. જગતના જીવોના શુભ અશુભ ઉદયથી વિપક્તથી ચાલતો આ સંસાર છે. આ વિપાકના પરિબળો એ પૂર્વ કર્મનું કૃત્ય છે, પરિણામ છે. હવે એમાં તું અશાંત થઈને રહીશ તો ક્યારેય શાંતિને પામી શકીશ નહીં. શાંતિ, સમતા, જે થાય આપણા પ્રત્યે, કંઈ પણ વસ્તુ બનતી જાય, ઘટતી જાય, પરિસર આવે, ઉપસર્ગ આવે, સ્વકૃત આવે, પરકૃત આવે, સમતા. સમતા, ક્ષમા, પ્રતિકાર નહીં, વેર નહીં, દ્વેષ નહીં, બદલો નહીં, યુદ્ધ નહીં, સંઘર્ષ નહીં. સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ. સત્ય, સત્ય શું છે? સદા સદૈવ હું તો આત્મા છું. આ જે કંઈ શરીર છે, શરીરને સાથે મળેલા સંયોગો છે, આ સંબંધો છે, આ બધું જૂઠ છે, આ વિનાશી છે, અનિત્ય છે, અશરણ છે, અસાર છે. આ એક કાળ, કે ઇટ ઇઝ અ ફેઝ, આ મારું કાયમી સ્વરૂપ નથી. આ તો કોઈ યોગાનો યોગ બન્યો છે એને કારણે થઈને છે. માટે એની અંદર કોઈ પણ પ્રકારનું, સત્ય તો હું શુદ્ધ ચિદ્ઘન રૂપ આત્મા છું, નિજ સ્વરૂપ, એ જ મારું સાચું સ્વરૂપ છે. અત્યારે તો આ મારું સ્વરૂપ ખોટું છે, ભ્રામક છે. સત્ય, હું ચિદરૂપ છું, હું શુદ્ધાત્મા છું. બસ આ સત્યને નજર સમક્ષ રાખ. જગત આખું ખોટું છે એવા ક્યાં કોનો આમાં ધોખો કરવો? આ બધું જ આખું ખોટું, એની અંદર મારી વાત સાચી, તારી વાત ક્યાં થયા છે? બધું ખોટું છે, તારી વાત ક્યાં થયા છે? બધું જ જૂઠાણું છે, તો એની અંદર શું સાચું? તો જૂઠમાં સાચું એટલું મારું, ઓછું જૂઠ, મારું ઓછું જૂઠ, એ સિવાય કઈ બીજો વિકલ્પ નથી. સત્ય, ત્યાગ, વૈરાગ. આ જગત તો ત્યાગની ભૂમિકા ઉપર ચાલવા માટે છે. જે છે એ ભલે મળ્યું પણ જાય તો નિરાંત, કારણ કે એનો ત્યાગ વિના છૂટકો નથી. મોક્ષની વાત છે, એમાં કૃપાળુદેવે વાત સરસ મૂકી છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ.
આ દેહાદિક, દેહથી માંડીને બધા સંયોગો, એનો આત્યંતિક વિયોગ, આ ત્યાગ વિના હરોવારો નથી. તું છોડ કાંઈ છૂટી જાય, એ જ ઉપાય છે ત્યાગ અને વૈરાગ. બસ અંદરથી આ જ ભાવના કે હું સંયોગથી ક્યારે છૂટું, હું સંગથી ક્યારે નિવૃત્ત થાઉં, અને મારા પોતાના અસંગ સ્વરૂપની અંદર સ્થિર થાઓ.
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથજો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત્પુરુષને પંથજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
કઈ સ્થિતિની ઝંખના છે, કઈ તમન્ના છે, અંદરથી કયો સૂર ઉઠે છે. આ બધા સંયોગને, આ ગ્રંથિઓને ક્યારે છસુ, બાહ્ય અને અભ્યંતર આ બધું ક્યારે છૂટશે.
ત્યાગ અને વૈરાગ અંદરની આ ભાવ, આ ભાવ છે વિરક્તિનો ભાવ છે, આ વૈરાગનો ભાવ છે.
વિરક્તિના ભાવથી જે સંસારમાં છે એને પદાર્થનો સંગ પણ બંધનું કારણ થતો નથી, અને માલ મિલકત કદાચ ઓછો સંગ હશે પણ આસક્તિના ભાવથી સંસારમાં રહેલો ક્યારેય છૂટતો નથી. કેમ કે એ સંસારમાં આસક્તિ ભાવે છે, એને પ્રાપ્તિ કરતાં અપ્રાપ્તિમાં વધારે મોહાયેલો છે, મને ક્યારે મળે, આસક્તિ છે. અને વિરક્તિવાળો મળ્યું છે એ પણ જાય તો એને કાંઈ હરખશોખ નથી, એ વિરક્તિવાળો છે. વૈરાગ્ય એ વિરક્તિનું સ્વરૂપ છે, અને એ વિરક્તિ એ વિરતિથી આવે છે, ત્યાગથી આવે છે. વિરતિથી જ વિતરાગતા જીવનમાં સંભવે, વિરતિ વિના વિતરાગતા ન થાય. આ માર્ગ આપણી સાધનાનું સૂત્ર વિતરાગતા છે, આપણી આરાધનાનું સૂત્ર વિતરાગતા છે. પ્રાપ્ત વિતરાગનો આ ધર્મ છે, અને વિતરાગનો ધર્મ વિતરાગ થવા માટેનો છે. વિતરાગનો ધર્મ ચક્રવર્તી પદમાં રહીને મોક્ષ પ્રાપ્તિની નથી, પણ ચક્રવર્તી પદ છોડ્યા પછીની મોક્ષ પ્રાપ્તિ છે. આ વાત બેસવી જોઈએ. વિતરાગતાનો માર્ગ છે. કોઈ રીતે ત્રણ સાધન જો જીવ પામે, મુમુક્ષુતા પામે, સરળતા પામે, સત્યનો સ્વીકાર કરે, સાચી વાતનો સ્વીકાર કરે, પોતાનું મમત છોડી દે, તર્ક છોડી દે. સાચો પુરુષ એ જ કહે છે, સાચો સાધક, કે ગમે તેવો પોતાનો આગ્રહ, મત, હઠ, જીદ હોય, એ સત્ય વાત આવે તો છોડી દે, પોતાના હિતની કલ્યાણની વાત આવે તો પોતાની મમત છોડી દે. કંઈ નહીં, સરળ છે કે બરાબર તમે મારા હિતની વાત કરી છે, હું અત્યાર સુધી આ માનતો હતો, એ મારી માન્યતાની અંદર કંઈ કોઈને કોઈ પ્રકારની અણસમજ હતી, ગેરસમજ હતી, છોડી દેવાની. એમાં મમત પકડી રાખવાથી કંઈ લાભ નથી. ના, મેં આમ માન્યું છે, અમે આમ માની છે, અમે આ, એ બધું કંઈ અર્થ નથી, એનો લાભ નહીં થાય. કંઈ મૂકી દે, તું મમતને મૂકી દે. વાત પૂરી થઈ ગઈ. પરમ કૃપાળુ દેવે કહ્યું કે મને જયારે ખબર પડી કે ભાઈ જીન પ્રતિમા છે એ કલ્યાણનું કારણ છે, વાત પૂરી થઈ ગઈ. પછી હું નહોતો માનતો ને આમ ને તેમની કોઈ ચર્ચા નહીં. પછી જ્ઞાનીએ કીધું ને, વાત પૂરી થઈ ગઈ. આ સરળતા છે. મુનિઓને કહ્યું કે જાઓ દર્શન કરી આવો. તેણે એમ કીધું કે સાહેબ અમે સ્થાનકવાસી છીએ, આ તમને કઈ વિચાર આવે છે અમને કહેવાનો નહીં. અને આવીને કહ્યું કે ઓહો અદ્ભુત પ્રભુ, અમને સ્વસન્મુખ થઈ ગયા અમે. બસ આ સરળપણું છે. આવું સરળપણું ઇન્દ્રભૂતિમાં હતું એટલે ગૌતમ થયા, આવું સરળપણું હરિભદ્રમાં હતું એટલે આચાર્ય થયા. વાત સત્ય સમજાયું તો પોતાનો ગમે તેવો મત, ગમે તેવો આગ્રહ, ગમે તેવી મમત એને છોડી દેતા જરાય વાર ન લાગે. વાત સાચી છે. અંતરમાં સત્ય પ્રકાશિત થયું, પડઘો પડે છે મને સાચી વાતનો, તો સાચી વાતનો પડઘો પડે પછી મમતને પકડી રાખવાનો, હઠને પકડી રાખવાની, જીદને પકડી રાખવાની, મતાગ્રહને પકડી રાખવાનો નહીં. આ સરળપણું, આ બીજો ગુણ, મુમુક્ષુપણું, સરળપણું. અને ત્રીજું નિવૃત્તિ. આ આત્માનો માર્ગ પ્રવૃત્તિ વચ્ચે સાધી શકાય નહીં. ગમે તેટલી વાતો કરીએ, માર્ગ શેનો છે? નિવૃત્તિનો. નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિનો કાળ અને નિવૃત્તિના ભાવ સાથે આરાધના કરવી પડે. નિવૃત્તિ શીઘ્ર ધારી તે પ્રવૃત્તિ બાળતું, નિવૃત્તિનો માર્ગ છે. સમયે સમયે પોતાના સંસારના પાપ વ્યાપાર છે, સાવધ્ય યોગ છે, એમાંથી મોકળા થઈને અંતરચિંતન, આત્મચિંતન કર્યા કરવું, ભાવના ભાવવી, આ જ માર્ગ છે. પ્રવૃત્તિમાં રહીને આ થશે એ ભ્રમણામાં રહેવું નહીં, એ હજી આપણું મમત છે, એ છોડી દેવી. જ્ઞાની કહે છે નિવૃત્તિ જોઈએ, અને જીવનમાંથી નિવૃત્તિનો અભ્યાસ કર્યા જ કરવો. રોજ કલાક બે કલાકનો, અમુક મહિનાની અંદર દિવસ બે દિવસનો, વર્ષની અંદર મહિના બે મહિનાનો, નિવૃત્તિ લેવી, નિવૃત્તિ ક્ષેત્રમાં જવું, અને નિવૃત્તિ ભાવથી જ આ અદૃશ્ય તત્વ, અરૂપી તત્વ, અમૂર્ત તત્વ, એ સત્યનું વિચારણા, ચિંતન, અંતરાત્મા પણ નિવૃત્તિ વિના થાય નહીં, તો જીવ બહિરાત્મા જ રહીએ, સંસારની વચ્ચે તો એ બહિરાત્મા જ હોય. તો નિવૃત્તિ આવશ્યક છે. દુકાન સવારના 8 થી રાતના 12 સુધી ન હોય, એના ક્રમે હોય, વાત પૂરી થઈ ગઈ. પછી ગમે તેટલું હોય તો બસ વાત પૂરી થઈ ગઈ, મેં આ તાળું માર્યું 6 વાગે એટલે માર્યું, પ્રારબ્ધ પ્રમાણે બધું મળી રહેશે. તો શું તારી મેળે તર્ક કર્યો હોય, એ બધી વાતને આપણે કાંઈ બહુ મહત્વ આપવું નથી. જ્ઞાનીઓએ કીધું છે નિવૃત્તિ રાખવી, આ નિવૃત્તિનો યોગ લેવો, જેટલો બને એટલો, થોડે થોડે વધારતા જવું, આ નિવૃત્તિ આ કાળમાં જીવ પામે તો પણ તમને ધન્ય છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાના અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે. આત્મ સ્વરૂપ આ કૃપાળુદેવે સહી કરી છે, આત્મ સ્વરૂપ. આ કાળની સંબંધની વાણી છે જે કે એમાં સત્સંગ દુર્લભ છે, એ દુર્લભ છે એટલે અમને આવો ઉદય છે, એટલે અમારો યોગ પણ જગતના જીવોને આજે થતો નથી, કારણ કે અમે વિદ્યમાન હોવા છતાં પણ દુર્લભ છે જગતના જીવોને, એ આ કાળ છે. આ કાળનું પરિણામ છે કે સત્સંગ દુર્લભ છે, સત્સંગ દુર્લભ છે. જેને જે સત સ્વરૂપ છે એને પણ આવા કાળમાં અંતરા આવીને ઉભા છે, જેથી જગતના જીવોને પણ એનો સંગ દુર્લભ છે. આ કાળનો મહિમા છે. એ કહે છે કૃપાળુદેવ કહે છે અમે સમાધિ પણ એ વેદીએ છીએ, અમે જાણીએ છીએ, સમાધિ છે, શાંતિ છે, જે ઉદય આવ્યો છે એને વેદાય છે. આવી અદભુત દશા સત્પુરુષોને યોગ બાળ જગતને.